நமோ நுரே சௌரி அன்பானம் நமோ நுரே சௌசிதானம் நமோ நுரே சௌராயிரியானம் நமோ நுரே சௌஜாயனம் நமோ நுரே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம் காமதம் மோஷதம் செய்யோங்காராய் நமோ நம மங்கனம் பகவானையோ மகனம் கௌதமோமி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமா சுமதி சாராய் பிரவச்சனுசார் நய அதிகார் હજાર ગાતા થઈ છે, હજાર નહી થઈ છે. પહેલી વાત એ છે કે આ નહી જે છે એક એક ધર્મની અથવા યોગ્યતાનું જ્ઞાન કરાવે છે. આ વાત આવશે. ક્રિયા નહીંથી પણ આત્મા જણાય અને જ્ઞાન નહીંથી પણ જણાયું આવશે. એનો અર્થ એવો નથી કે ક્રિયા નહીંથી દયાદાન વ્રત કરતા કરતા જણાય અને કોઈને જ્ઞાનથી જણાય એમ નથી. એ તો એક સમયમાં એવી એક યોગ્યતારૂપી ધર્મ ગણ્યો કે રાગના ભાવથી ક્રિયા નહીંથી એ ગયો અને જ્ઞાન થયું એવી એક યોગ્યતા ગણી એમાં એ સમયે. અને એ જ સમયે પાછી જ્ઞાન નહીં આત્મા જણાય એવી એક ધર્મ ગણ્યો. એ બે એક સમય છે. કોઈને ક્રિયા નહીંથી થાય ને કોઈને જ્ઞાન નહીંથી થાય એમ નથી. આ તો નય છે. ભિન્ન ભિન્ન ધર્મની યોગ્યતાને જાણવા વાળી નય જેની વાતો એટલી એકાંત લોકોને લાગે તેથી વ્યવહારથી આવશે. વ્યવહારથી તે બંધ મોક્ષ છે અને નિશ્ચયથી બંધ મોક્ષ છે. એક વ્યવહારથી એટલે કર્મના સંબંધ વાળો બંધ છે અને સંબંધ વિનાનો મુક્તિ છે એવી નિમિત્તની અપેક્ષા ગણીને એક એવી યોગ્યતા ધર્મ એટલે એને ધારી રાખેલી એવી યોગ્યતા ગણી. અને નિશ્ચય નહીં, પોતાનો ભાવ બંધ છે રાગ એને જાણીને જાણવું એક નહીં છે. અને રાગનો પોતે જ અભાવ કરે છે એવો પણ એક નય જ્ઞાનનો અંશ છે. એ બે એક સમયે છે. કોકને રાગના બંધથી જણાય છે આત્મા અને કોઈને રાગના અબંધથી જણાય છે આત્મા એમ નથી. એ તો એક સમયમાં આવા અનંતા ધર્મો યોગ્યતાઓ એને ગણવામાં આવી. અને એ અનંત નયનું રૂપ શુદ્ધ પ્રમાણ જેમાં રાગ નથી એવું જે ભાવ શુદ્ધ જ્ઞાન એના પેટા ભેદના નયોનું વર્ણન કરીને એનો સમૂહ જે શુદ્ધ જ્ઞાન એનાથી આત્મા જણાયો છે. સમજાણું કઈ? એક નહીં થી તો એક ધર્મ જણાય પણ અનંત નયના સમુદાયથી શુદ્ધ જ્ઞાન પ્રમાણ ભાવ શુદ્ધ જે સ્વતરફ વળેલું ભાવ શુદ્ધ જ્ઞાન શબ્દ જ્ઞાને નહીં, શાસ્ત્ર જ્ઞાને નહીં. એક બાજુ તો એમ કહેવામાં આવે, નો કહ્યું કુનકુંડાચાર્ય, મેં પરમાગમની ઉપાસનાથી મારો જન્મ છે, મારો નિજ વૈભવ મોક્ષના માર્ગની પર્યાય એ આગમની ઉપાસનાથી થયેલ છે એમ પણ કહે. નિમિત્તને નિમિત્તપણું કેવું હતું કે સર્વજ્ઞની વાણી ત્યાં હોય ને એની સિવાય તી કે છે એવો ભાવ એ બતાવવા, વિતરાગની વાણી જ હોય બીજા અજ્ઞાનીની વાણી હોય નહીં એમ બતાવવા એની ઉપાસનાથી મને સમ્યક દર્શન જ્ઞાન થયું એમ કહ્યું છે. સમજાણું કાંઈ? એક બાજુ એમ કહે કે જેટલું સાંભળે ભગવાનની વાણીથી આગમ જ્ઞાન એ કંઈ વાસ્તવિક જ્ઞાન નથી એમ કહે. એ તો પરલક્ષી જ્ઞાન છે. પણ જયારે આત્મા પરલક્ષીના જ્ઞાનને છોડી અને સ્વચૈતન્ય મૂર્તિ પૂર્ણાનંદ પ્રભુ એને લક્ષી જે જ્ઞાન થાય તેને વાસ્તવિક જ્ઞાન કહેવામાં આવે છે. આવી વાતો છે બધી ઘણી નયુમાં એ ન સમજે એને એકાંત લાગે અને ન સમજે એને એક એક નહીં થી પણ લાભ થાય એમ સમજે. અરે આવી વાતો ભારે જીનુ બાપુ. અહી હવે આપણે 18 નહીં થઈ છે એ શું થઈ કીધું કેમ નટ રામ રાવણ નો વેશ પહેરે છતાં નટ તો નટ છે. 18મી એમ આત્મા ગમે તેટલી પર્યાયો ધારણ કરે પણ આત્મા તો એક રૂપે જ આત્મા છે. એ પણ એક નય છે. એ નહીં આખો આત્મા જણાય એમ નહીં. આવી વાત ઉપદેશની શૈલી જુદી. એ નિત્ય નહીં એક ધર્મ નિત્ય છે ધ્રુવ છે તેને જાણે જાણે એટલી વાત. એક ધર્મને આખા આત્માને જાણે એ નિત્ય નહીં નહીં. શબ્દ તો એવો પડ્યો છે. બહુ ગુડ વાત છે ભાઈ. છે નિત નહીં અનેક નાના નટની માફક અવસ્થા છે. આત્મા નિત ટકનારો છે. જેમ રામ રાવણનો અનેક નિત સાંગ ધરતો હોવા છતાં નટતો તેનો તે જ નિત છે એમ આત્મા અનેક જાતની પર્યાયો ધારણ કરવા છતાં નિત્ય ધ્રુવ તો તેનો તે છે. પણ એનો અર્થ એવો નથી કે નિત નહીં એક નહીં આખું ધ્રુવ જણાઈ જાય આખું તત્વ. ક્યું આખું તત્વ? ધ્રુવ એના ગુણો અને એની નિર્મળ મલિન પર્યાય એક નહીં જણાઈ જાય એમ નથી. સમજાણું કાંઈ? જે બહુ જીણું બાપુ. એક પણ એક અંશ છે. એક અંશ છે. એક ધર્મ જણાય છે એમાં. અનંત નયનો સમુદાય શુદ્ધ જ્ઞાન તેમાંથી નિત્ય અને અનિત્ય બે જણાય એમ અહીં કહેવાય માંગે છે. તે નિત્ય અનિત બે નહીં એ નહીં પાછી. કાયમ આત્મા નિત્ય છે એવા એમાં અનંત ગુણો છે અને એની અનંતી પર્યાય છે. એ બધા ગુણોને બધી નયોને એ ગુણને પર્યાયને અનંત નયથી જોવામાં ક્યાં કહ્યું છે? અનંત નય. હવે અહીં તો એક નિત્ય છે એથી એને ધ્રુવ જ લક્ષમાં આવ્યો અને બીજો એને પર્યાય લક્ષમાં આવી નહીં. માટે એને આખું દ્રવ્ય એને જાણવા માંગ્યું નહીં. આખું દ્રવ્યને એને કહીએ કે વસ્તુ પોતે જ નિત્ય છે એના ગુણો નિત્ય છે અને એની પર્યાયો અનિત્ય અનંત અનંત પર્યાય અનિત્ય છે. એ બધી પર્યાયને ગુણનો ધરનારું દ્રવ્ય આખું દ્રવ્યને ગુણને પર્યાય જણાય તેને અહીં શુદ્ધ જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે છે. સમજાણું કઈ? માથું ફેરવી જાય વિશે વાતો હતો ભાઈ, ફરી જાય એમ કીધું ને, ફરી જાય ઊંધો હોય આવી વાતો બહુ ઘણું બાપુ. હા હા, વિતરાગના કાયદાઓ બહુ સૂક્ષ્મ છે. તો આ નિત કીધો, એમાં નિત દ્રવ્ય જણાઈ જાય, એ અહી દ્રવ્ય નિત્યનું દ્રવ્ય જણાઈ જાય એ અહી વાત નથી. યા તો નિત્ય અને અનિત્ય બે નો જે સમુદાય, જે દ્રવ્ય એને ધરનાર દ્રવ્યને નિત્ય, એ અનિત્ય પણ અનિત્ય અનંત અને નિત્યમાં ગુણો પણ અનંત, એ બધાને એક એક ગુણ એક એક નહીં જાણે એક એક પડે એક એક, એ બધા નહીના સમુદાય રૂપ શુદ્ધ જ્ઞાન વળી આત્મા જ્ઞેય થઈ શકે છે. એક નહીં વળી આખો આત્મા દ્રવ્ય ગુણને પર્યાય ત્રણનો વિષય થઈ શકતો નથી. હે, આવું છે બાપુ. એ લોકો તેથી જ્યાં જ્યાં ત્યાં એ એકાંત છે, એકાંત છે. પ્રભુ કહો ગમે તે કહો ભાઈ, માર્ગની સૂક્ષ્મતા એટલી છે. આ નયુના લખાણમાં જ એકાંતતાની રહ્યું છે. જો નિત્ય કીધું તો એક નહીં, આખો આત્મા નિધ્રુવ છે જણાઈ જાય છે, પણ એ આખો આત્માને કહેતો જ નથી. એને નિત્ય એમાં આનંદ ગુણો, અનિત્ય એમાં આનંદી પર્યાયો, એ બધા સમુદાયને અહીંયા દ્રવ કહેવામાં આવ્યું છે. સમજાણું કઈ? જીવનાજી આવી વાતો છે બાપુ.
હે,
એક પ્રકાર નથી એમાં આનંદ, એક બે પ્રકાર છે. નિત્ય પણ છે, અનિત્ય પણ છે, ધ્રુવ પણ છે, પ્રણતિ પણ છે. હા હા હા, એ અનંત પ્રકારે છે, એટલે એની નયું અનંત છે. એક જ નહીં આખો દ્રવ્ય પર્યાય ને ગુણ વાળું અખંડ દ્રવ્ય એક જ નહીં જણાય એમ નથી. પકડાય તો પકડું બાપુ, આ તો વિતરાગ નો માર્ગ છે. શું થાય અત્યારે તો બધો ફેરફાર થઈ ગયો છે. એ 18 નહીં કીધી, હવે બીજી નહીં. એટલે આખો આત્મા નિત ને અનિત્ય એક નિત નહીં જણાય એમ નહીં, એક બીજી પણ નહીં છે. હા હા, એ બે નહીં પણ આખો આત્મા જણાય એમ નહીં. નિત્ય નહીં ને અનિત્ય નહીં, બે નહીં પણ આખો આત્મા જણાય એમ નહીં. કારણ કે અહીં આખો આત્મા તો અનંતી પર્યાયો ને અનંત ગુણનું પિંડ, એને અહીં આત્મા કહેવામાં આવ્યો છે. ગુણ પર્યાય દ્રવ્યમ, એ તત્વાર સૂત્ર નું સૂત્ર છે. કઈ નહીં પણ એ નિશ્ચય નહીં માં અનંત ગુણનો એક રૂપ જણાય છે. પર્યાય આવી અંદર, પછી પર્યાય છે વ્યવહાર નહીં થી, અનંત પર્યાયો છે વ્યવહાર નહીં થી જણાય છે, અને અનંત ગુણનો એક રૂપ તે નિશ્ચયથી જણાય છે. અહીં તો એક એક ગુણનો એક એક નહીં, એક એક પર્યાય એક એક નહીં ગણીને અનંત નયના અનંત ધર્મને ધારનારો ધર્મી આત્મા શુદ્ધ જ્ઞાન પ્રમાણથી જણાય એવો છે. આમાંથી એક અક્ષર ફરે તો ફરી જાય મુજબ બાપુ. હા હા હા, વિતરાગ દ્રોગના તીર્થંકર દે પરમેશ્વર પરમાત્માએ આ અનંત નયો વિધ કીધી છે. સમજાણું કઈ? હવે 19 આત્મદ્રવ્ય. હવે આ આત્મદ્રવ્ય એટલે શું? એ તો કરતા જ કહેતા કે આત્મદ્રવ્ય જે શબ્દ પડ્યો છે એ અનંત ગુણ અને અનંતી પર્યાયનું ધરનાર્થી આત્મદ્રવ્ય એમ કહેવામાં આવે છે. આત્મદ્રવ્ય એટલે નિતને જ ધરનારો છે એમ નથી. અરે સર્વજ્ઞ પરમાત્મા એના નયુગ ને જ્ઞાન કોઈ અલૌકિક છે બાપુ, એ વાત બીજે ક્યાંય નથી. પણ એનામાં સમજનારાને સમજવામાં આવ્યું નથી. વાળામાં જન્મ્યા તો જિંદગી પચા પચા હાથ સીતેર હાલ્યા જાય અને કઈ ગમે ધર્મ પામ્યા છે ને સમજીએ કે એમ કરીને જિંદગી પૂરી થઈ જાય છે. આય પરમાત્મા એમ ફરમાવે છે, એ સંતો ફરમાવે છે કે જે આ આત્મદ્રવ છે એટલે કે અનંત 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 ગુણ ને અનંત 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 એની એટલી પર્યાયો, એક એક ગુણ ને એક એક પર્યાય ને જાણનારો નહીં, એમાં એક અનિત નહીં ગણવામાં આવે છે. એ તો બીજી વાત આખો સમુદાય કરી નાખી નાખ્યું છે. હા એ તો અનિત નહીં માં અનિત અનંત પર્યાયો આવે છે. અનંત પર્યાયો પણ એક એક પર્યાય પણ એક એક નહીં માંગે છે. જ્ઞાન નો અંશ છે અને એક નહીં જાણે, દર્શન નો અંશ છે અને એક નહીં જાણે, એવા અનંતી પર્યાયો છે તેની અનંતી નયો છે, એમાં એનો એક અનિત નહીં છે. સમજાય એવું સમજો બાપુ, આ તો ત્રણ લોકના નાથ કેવડી પરમાત્મા. એનો માર્ગ સમજવો અને કેવો એક બહુ અલૌકિક વાત છે ભાઈ. અનિત નહીં આત્મદ્રવ્ય, દ્રવ્ય એટલે ધ્રુવ આત્મદ્રવ્ય અહીં નહીં, અહીં તો પ્રમાણ એટલે દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણનો આખો સમુદાય. તે દર તે દ્રવ્યમાં એક ગુણ એવો નહીં છે કે અનિત નહીં, રામ રાવણની માફક અનવસ્થાય છે, એક રૂપ નથી. નટ રાણ થાય ઘડીક રામ થાય ઘડીક માં હનુમાન થાય એવા ધારણ રૂપ ધારણ કરે, એ નટ એક રૂપ ન રહ્યો, ભિન્ન ભિન્ન અવસ્થા ધારણ કરે છે. એમ ભગવાન આત્મા અનેક અવસ્થાઓ ભિન્ન ભિન્ન ધારણ કરે છે. નિત્ય છે એ નહીં તો એક બાજુ રહી ગઈ, હવે અનિત્યમાં એક આત્મા એનો એ પણ ભિન્ન ભિન્ન અવસ્થા ધારણ કરે છે. મનુષ્યપણાની યોગ્યતાની પર્યાય, દેવપણાની યોગ્યતાની પર્યાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય, એવી જે પર્યાયો અનંત, એ પર્યાયમાં સમુદાય તરીકે અનિતથી એક રૂપ રહેતું નથી. ત્યાં જુદી જુદી પર્યાયમાં અવસ્થાઈ નથી, અનવસ્થાઈ છે. અવસ્થા એટલે એક રૂપ નથી, અનેક રૂપ છે. સમજાણું કઈ અર્થાત આત્મા અનિત નહીં અનિત છે, જેમ નટે ધારણ કરેલા રામ રાવણ રૂપ સ્વાંગ અનિત છે. નટે રામ રાવણ રૂપ ધારણ કર્યું તો અનિત છે. એક નહીં છે, એક નહીં અનિત નો વિષય કરે છે નહીં, બસ એટલો એક અંશ. એને બધા નયોનો સમુદાય થઈને શુદ્ધ પ્રમાણ થાય, તે શુદ્ધ પ્રમાણ સારા દ્રવ્યને બધા ગુણોને અને વિકારી અવિકારી પર્યાયને બધાને વિષય કરે છે એને શુદ્ધ પ્રમાણ કહીએ. સમજાણું કઈ, આ ભણતર બીજી જાતનું છે. સમજાય? હીરા ને માણિક ને ઘસી ને કર્યા છે બધા ડાપણ, આ જુદી જાતની વાત છે. એ ઓગણી થઈ છે. હવે વીસ, હાથનું દ્રવ્ય, દ્રવ્ય તો એ કે જે અનંત ગુણ રૂપી ધર્મ ધારી રાખેલા આત્માએ, અને અનંતી પર્યાય રૂપી ધર્મ, ધર્મ એટલે ધારી રાખેલા, અનંતી પર્યાયો વિકારી અવિકારી અને અનંત ગુણો નિર્વિકારી એને ધારી રાખેલો આત્મા, તેને આત્મદ્રવ કહીએ. તે આત્મદ્રવ આ તો અભ્યાસ જોઈએ ભાઈ. આત્મા એક સાધારણ અભ્યાસ માટે LLB ની વિકલિત ની પરીક્ષા માટે કેટલા વર્ષ જોઈએ છે, MA ના ડાક્ટર માટે કેટલા વર્ષ જોઈએ છે? તો આ તો અનંત કાળ નો કોઈ દી અભ્યાસ કર્યો નથી. આ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા એક કયો, એના અનંત ગુણ ને અનંતી પર્યાય સમુદાય રૂપે કયા? એકદમ એક એક ગુણ ને કહેવા જાય તો અનંત કાળ થાય, તો અનંત ગુણ કહી શકાય નહીં, એટલા તો એનામાં ગુણ છે. શું કહ્યું એ ફરી ને? આત્મા વસ્તુ છે, એમાં એટલા ગુણો છે, જ્ઞાન દર્શન આનંદી અનંત અનંત, કે એક સમયમાં એક ગુણ કહે, બીજે સમય બીજો, ત્રીજે સમય ત્રીજો, તો ત્રણ કાળના સમયમાં પણ તે અનંત ગુણો કહી શકાય નહીં, એટલી સંખ્યા એ અનંત ગુણાત્મામાં છે. મંગળદાસભાઈ લોજિક થી વાત આવે, પણ હવે આવી વાત છે, વકીલાતમાં થોડી બુદ્ધિ તો જોઈએ છે ને માસ્ટર કરતા. કહ્યું ન બોલો, અમારા માસ્ટર હતા હીરાભાઈ, હીરાચંદ માસ્ટર ગણવામાં, કેમ પંગુ કહેવાય, પંગુ કેમ, પંતુ કેમ, કે અમારે જે ભણવાનું એનું ભણવાની વાત હોય દરરોજ, એક બે ત્રણ ચાર પાંચ સો અપા ઊંઠા ઊંધા, બીજું કઈ નવું હોય નહીં, વિકલાજ્ઞાને નવા નવા તર્ક કરવા પડે એમ કેતા હીરાચંદ માસ્ટર, છે હેડ માસ્ટર હતા અમારે ખવામાં હતા. પછી અહીંયા અમે પંતુ કહેવાય, કે પંતુ એટલે અમારે જે દરરોજ શીખવાનું હોય એ નહીં હોય, કોઈ નવા તર્ક થી કે નવું એવું કઈ હોય નહીં. આ તો નવી નવી વાતો અંદર છે, અનંત કાળે ન જાણી એવી વાતો છે આ તો. આમાં પંતો નું કામ નથી, આમાં તો પંડિતો નું કામ છે. પંડ્યા એને કહીએ, આત્મદ્રવ્યને જાણે ને માને તેને પંડિત કહીએ. સ્વામી કાતમાં આવે છે, સમજાણું કઈ, પણ આવો જે આત્મા છે તેને અંદર જાણે એને પંડિત કહીએ. બાકી પંડ્યા 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 ફૂતરા ખંડ્યા, ફૂતરા ખાંડી ને જાણે અનાજ નીકળશે, ફૂતરામાં ક્યાં અનાજ હતું? અનાજ તો ભિન્ન છે જે ચીજ, એમ બહારના કડા કૂટા કરી જાણપણા કે અનેક જાતના ફૂતરાના બધા માલ અંદર પડ્યો છે, વસ્તુ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર અંદર છે, એ પણ અતિન્દ્રિય આનંદનો એક ગુણ ને પણ એક નહીં વિષય કરે. અનંત જ્ઞાન અંદર બે હદ એક ગુણ છે, એને પણ એક નહીં વિષય કરે, એક નહીં થી આખો આત્મા ન જણાય. એવા અનંતા ગુણો કે જેને એક સમય લઈએ કનો અસંખ્યમો ભાગ, એમાં એક ગુણ કહેવાય, બીજે ગુણ બીજે સમય બીજો, ત્રીજે સમય ત્રીજો, તો ત્રણ કાળથી પણ એક ગુણ ગુણ અનંત ગુણ છે. ત્રણ કાળના સમયથી એક કમાં બોલીએમાં અસંખ્ય સમય જાય, કમાં અસંખ્ય કાળનો નાનામાં નાનો ભાગ એ સમય, ક બોલે એમાં અસંખ્ય સમય જાય, એમાં ત્રણ કાળના સમય, એનાથી પણ આત્માના ગુણની સંખ્યા અનંતગુણી છે. સમજાણું કાંઈ. અને એની પર્યાયો પણ ત્રણ કાળના સમયથી અનંતગુણી છે. જેટલા ગુણો છે એટલી પર્યાય છે, અવસ્થા છે. આમાં જે વધારે છે, આત્મદ્રવ સર્વગત નહીં. પંચાયતમાં સર્વગતને નયા ભાસ કીધી છે ભાઈ. સર્વગત કોઈ સર્વવ્યાપક માની લે તો એ નયા ભાસ છે. અહીં સર્વગતનો અર્થ પોતે પોતામાં વ્યાપક આખો છે એમ સર્વગત લેવું. પ્રવચન સાર આવે છે ને ભાઈ, પ્રવચન સાર છે તેવી ચોવી ગાથા. સર્વગત છે આત્મા એટલે ત્રણ કાળ ત્રણ લોકના ભાવ તેમાં જણાઈ જાય છે. એ અપેક્ષા એને સર્વગત કહેવામાં આવી પહેલી ગાથા આવી છે. ત્રેવી ચોવી યાદી છે, જો જોયું હોય તો ત્રેવી છવ્વી એકત્રી પાંત્રીસ ને પચાસ લખ્યું છે. ત્રેવી છે, ત્રેવી જોવી છે. લો ને અહીં જુઓ ને, પુસ્તક છે કે નહીં અહીં? આ વકીલો કાયદા કાઢીને બતાવતા થશે ને. ત્રેવી ગાથા, બે ને ત્રણ ત્રેવીસ ગાથા. ગાથા તેવી કરતા ને ત્યાંથી આવી ગઈ. આદા નાણ પ્રમાણમ, મૂળ શ્લોક. આત્મા જ્ઞાન પ્રમાણ છે, છે પાઠ પાઠમ હો મારું ઉપર. આદા એટલે આત્મા, જ્ઞાન પ્રમાણ, નાણ નિ પ્રમાણ. જ્ઞાન જેટલા જ્ઞેયો છે તેના પ્રમાણમાં જ્ઞાન છે. શું કહ્યું છે? આ ભગવાન આત્મા જ્ઞાન પ્રમાણ છે, આખું જ્ઞાન સ્વરૂપ છે. અને જ્ઞાન જ્ઞેય પ્રમાણે છે, જેટલા જ્ઞેયો છે ને અનંત દ્રવ્યગુણ પર્યાય લોકાલોક એને જાણનારું છે. માટે જ્ઞાન આત્મા જ્ઞાન પ્રમાણે છે, અને જ્ઞાન જ્ઞેયના બે હદ પ્રમાણે જ્ઞેયના છે. એ જ્ઞાન બે હદ જ્ઞેય પ્રમાણે છે. આવી વાતો છે છે. નિયમ અને જ્ઞેય કોણ છે? બે બોલ કયા કે આ આત્મા જ્ઞાન સ્વરૂપે, જેમ ગળપણ ગોળ ગળપણ સ્વરૂપે એક ગુણ, એમ આત્મા જ્ઞાન પ્રમાણે. આત્મા જેટલો છે તેટલામાં આખું જ્ઞાન આખું છે. એ આત્મા જ્ઞાન પ્રમાણે અને જ્ઞાન જ્ઞેય પ્રમાણે. જ્ઞાનનો વિષય અનંત દ્રવ્ય ગુણ પર્યાય પોતે એ જ્ઞાન જ્ઞેય પ્રમાણે છે. જેટલો જ્ઞેય છે તેટલો પરમ જ્ઞાન છે. જ્ઞેય કેટલું છે એ તીજો બોલ. જ્ઞેય લોકાલોક, જ્ઞાનમાં જાણવા લાયક જ્ઞેય લોકાલોક. ચૌદ રાજ બ્રહ્માંડ અને અલોક ખાલી ભાગ. એમ ને એમ ચારેય દિશા જાઓ તો ક્યાંય અંત 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 છે ક્યાંય? આકાશ 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 હવે નથી નથી એમ છે ક્યાંય? શું કે છે? એમ ને એમ અનંત. ચૌદ બ્રહ્માંડ તો ચૌદ રાજ લોકમાં છે, સંઘજોજનમાં. પછી આમ ખાલી ભાગ આકાશ છે, એ આકાશનો ક્યાંય અંત છે? અંત હોય તો પછી શું? એ બધા જ્ઞેય છે. આત્મા જ્ઞાન પ્રમાણે છે અને જ્ઞાન જ્ઞેય પ્રમાણે છે. જ્ઞેય એટલે લોકાલોક, લોક ચૌદ બ્રહ્માંડ અને અલોક ખાલી એટલો. એ બધું જ્ઞેય જ્ઞાત્મા જ્ઞાન પ્રમાણ, જ્ઞાન જ્ઞેય પ્રમાણ, જ્ઞેય લોકાલોક પ્રમાણ. મંગલદાસભાઈ આ બધી વાતો નહીં, અમને એવી વાતો છે તો બાપા. ત્રણલોકના નાથ તીર્થંકર દેવની બાપુ એ શૈલી જુદી, આખી દુનિયાથી જુદી. અહીં તો બીજું કેવું છું, મારે ચોથો બોલાવ લેવો. તમે આ નાનંગ તું સ્વગતમ છે, ચોથો બોલ, ચાર બોલ થયા એક શ્લોકમાં, ચાર એનો વિસ્તાર લાંબો છે તો ટૂંકો. ભગવાન આત્મા શરીર પ્રમાણે નથી, એને જ્ઞાન પ્રમાણે છે. જેટલામાં આત્મા તેટલામાં જ્ઞાન, જેટલામાં જ્ઞાન તેટલામાં આત્મા. આત્મા જ્ઞાન જાણવાનો જાણવાનો સ્વભાવ હોય, અને જ્ઞાન જ્ઞેય પ્રમાણે છે. જેટલા જ્ઞેયો જ્ઞાનમાં જણાય તેટલા પ્રમાણમાં તે જ્ઞાન છે, અને જ્ઞેય લોકાલોક પ્રમાણે છે ત્રણ. અને એ તેથી નાણંતુ સ્વગતમ, એ જ્ઞાન સર્વગત કહેવામાં આવે છે. કેમ? જ્ઞાન સર્વને જાણે છે, સર્વને જાણે માટે સર્વગત કહેવામાં આવે છે. જ્ઞાન સર્વમાં પેસી જાય છે વ્યાપક એમ નહીં, પણ સર્વને જાણે માટે જ્ઞાનને સર્વગત કહેવામાં આવે છે. સર્વગતનો અર્થ જ્ઞાન સર્વમાં વ્યાપી જાય છે એમ નહીં. આવું છે ને, તેવી તેવી નહીં, પછી પચીસ છે, છવ્વીસ કેટલી કીધી, છવ્વીસ 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 જો છવ્વીસ સ્વગતો જો છવ્વીસ નો પહેલો બોલ, છવ્વીસ ગાથાનો પહેલો બોલ ઉપર. સ્વગતો જીણ વસો સભે વીસ તગયા જગઈ અઠા, નાણંગ મયાદો ઝીણો વિષયાદો તસ્તે ભણ્યા. જ્ઞાનમાં સર્વ પદાર્થ આવી ગયા છે, કે છે આવી ગયા છે એટલે એનું જ્ઞાન. આ પુસ્તક છે એનું જ્ઞાન અહીં આવ્યું છે, એટલે આ આવી ગયું છે એમ કહેવામાં આવે છે. આ તો વસ્તુ તો અહીં રહી છે. સમજાણું કઈ છે? સ્વગતો જીણ વસો, આ છવી છે, પછી એકત્રીસ છે, એકત્રી 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 જો જદી તે નસંતી અઠા નાણે ભાષા જોવા. ભગવાન જ્ઞાન સ્વભાવમાં લોકાલોક પદાર્થ જો અહીં ન હોય, નાણું ન હોય સ્વગતંગ, તો જ્ઞાનને સ્વગત કહેવામાં ન આવે. મૂળ શ્લોક છે, મૂળ શ્લોક ને છે, ઘણી વાર વંચાઈ ગયેલા છે. જદી તે નસંતી અઠા એટલે પદાર્થો, નાણી નાણંગ નાણી નાણંગ ન હોય, જ્ઞાનમાં તેનું જ્ઞાન ન હોય, તો તે સર્વગત કેમ કહેવાય? આખા લોકા લોક સંબંધીનું જ્ઞાન અહીં આવી જાય છે, એ પદાર્થ અહીં આવતા નથી. આ તે પ્રશ્ન એ તો નહીં ભાઈએ કર્યો, મંગુદાસભાઈ. પર્યાય દ્રવ્યને જાણે, પણ દ્રવ્ય પર્યાયમાં આવે નહીં. આ તે ભાઈ પ્રશ્ન થયો તો છે, ખ્યાલ છે ને. શું કહ્યું કે આજે વર્તમાન જ્ઞાનની અવસ્થા છે ને, અવસ્થા વર્તમાન પ્રગટ દશા, એને પર્યાય કહીએ. એ પર્યાય સારા દ્રવ્યને જાણે, પણ દ્રવ્ય એક સમયની પર્યાયમાં દ્રવ્ય આવે નહીં. જેમ અગ્નિ છે અને એને આ જ્ઞાન જાણે, પણ એ અગ્નિ કઈ જ્ઞાનમાં આવી ન જાય. સમજાણું કઈ? તેથી નાણંગ ન હોય સ્વગયંગ, સ્વગયંગ વા નાણંગ કહંઠિયા હતા, તો પછી જ્ઞાનમાં સર્વ પદાર્થ કેમ નથી એમ કે છે. છે એટલે એનું જ્ઞાન છે, એ છે એમ કહેવામાં આવે છે. વિતરાગના કાયદા બહુ જૂના બાપા, છત્રી પછી હું કીધું પાંત્રી, એકત્રીસ થઈ ને પાંત્રી પાંત્રી જો જાણી અપન શું નાણ હવે નાણે જાણગું આદા, નાનંગ પરિણમદી સ્વયં અઠા નાનઠિયા સમે બધા પદાર્થો જ્ઞાનમાં છે એમાં કહેવામાં આવે છે. કઈ રીતે બધા પદાર્થનું જ્ઞાન છે તે થાય. આ જ્ઞાનની પર્યાય છે જો પ્રગટ આ જણાય છે ને બધું એનું જ્ઞાન અહીં જણાય છે. એ વસ્તુ અહીં આવતી નથી. વસ્તુ તો વસ્તુ મારે છે પણ વસ્તુ સંબંધીની જે શક્તિ છે એનું અહીં જ્ઞાન થાય છે. એ અપેક્ષે જ્ઞાનમાં એ પદાર્થ છે એમ કહેવામાં આવે છે. સમજાણું કઈ વગેરે ઘણી રસો હું કીધી લઈ 50 કીધી છેલ્લે પછી ઘણી રસો. હું તો ઓલા અપદેશ ને જોતો હતો ભાઈ વધારે સર્વગ્રથા એટલે અપદેશ કીધું ને લેવા. આ તો અપદેશ એમ છે જ નહીં. અપ્રદેશ તો શાસ્ત્રમાં એક પરમાણુ ને એક કાળાણુ ને અપદેશ કીધો છે. જણું આત્માને અસંખ પ્રદેશ તરીકે એ કીધો છે. અપદેશ નથી કહ્યો અને એનો ગુણ છે એ અસંખ પ્રદેશ છે. તે અસંખ પ્રદેશ નો ગુણ છે એને અપ્રદેશ કહેવો એમ હોઈ શકે નહીં. આ તો વિદ્યાનંદજી લખ્યું છે ને હમણાં એ જાણે એક નવો અર્થ કાઢી નામ. અરે પ્રભુ મારક બાપા બીજા જ બાપા વિદ્વતાની વાતો નથી આ. હા નિયત પ્રદેશ ભાઈ આવે છે ને એ તો ગુણ છે. અસંખ પ્રદેશ જે નિયત છે અસંખ પ્રદેશ આખા શરીર પ્રમાણે પ્રદેશ છે એ અસંખ છે. પ્રદેશ એ નિશ્ચય છે નિશ્ચય છે. એને સમુચય કરીને એક પ્રદેશી કહેવાય પણ અપ્રદેશી ન કહેવાય. એને કાં એક સમુચય કહેવાય અને કાં અસંખ કહેવાય. અસંખ તો એનો ગુણ છે. આવો માર્ગ છે ભાઈ. આ ઘરના તર્ક ન કામ આવે ત્યાં પરમાત્માને જે અભિપ્રાય કેવો છે તે અભિપ્રાય હોવો જોઈએ. વગેરે ઘણા આગળ બોલ છે. અહીં શું કહ્યું કે આત્મદ્રવ સર્વગત નહીં એટલે ખુલ્લી રાખેલી આંખની માફક. આમ આંખ ખુલી છે ને જોવામાં ગિરનાર ઉપર જયારે ચાલતા હતા જતા તો નજર આમ હોય પણ ઉતરતા નજર આમ હોય ને ઉપરથી એટલું દેખાય છે ટે પછી પછી ગાહ સુધી દેખાય આમ નાના નાના ગામડાના નાના નાના ઘર તો આંખ તો એટલામાં છે. હા એ તો જળ એ તો જાણતી નથી પણ ત્યાં રહેલા પ્રદેશો જ્ઞાનની પર્યાય આટલું બધું આમ જાણે છે. જાણે છતાં એ ચીજ અહીં આવતી નથી તેમ આ પર્યાય ત્યાં જતી નથી. તેથી તે હે છતાં જ્ઞાન થાય છે. 84માં એક પ્રશ્ન થયેલો વેદાંતિ હતો રાણપુરમાં ચોમાસું હતું ને 84ની વાત છે. એક ભાવસર હતો વેદાંતિ વ્યાખ્યાનમાં આવે માણસો તો આવે ને વેદાંતિ આવે અનુમતિ શ્વેતમ બધા આવતા ત્યાં 84ની વાત છે રાણપુર. એને કે મારા તમે બધાને જાણનારું કહો છો તો આ પરમાણુ છે એને આત્મા કેમ જાણે કારણ કે અંદર પેસે તો જાણે પેસા વિના કેમ જાણે. આવો પ્રશ્ન કર્યો 84ની વાત છે. બાપુ અગ્નિને જ્ઞાન જાણે છે જ્ઞાન અગ્નિમાં પેશીને જાણે છે અગ્નિમાં પેશીને જાણે જ્ઞાન બહુ નાખી જાય. છતાં જ્ઞાન જાણે છે કે અગ્નિ છે આ ઝેર છે આ સર્પ છે આ વીંછી છે. જ્ઞાન નથી જાણતું પણ જ્ઞાન ત્યાં ગીરી ગયું છે ને અંદર વીંછીમાં ગીરી ગયું છે ને અહીં વીંછીને જાણે છે. ભાઈ મારે આ બહુ જીણા છે બાપા. હે વાત હતી રમજનજી. ભગવાન આત્મા સર્વ કેમ કહ્યો કે આમ ખુલ્લી આંખ્યા જેમ આ બધું જણાય એ ચીજ જણાતી નથી. ખરેખર તો ખરેખર તો એ ચીજ સંબંધીનું પોતાનું જ્ઞાન કેમ જણાય છે. સમજાણું કાંઈ એ જ્ઞાનની પર્યાયમાં ખુલ્લી આંખે જેમ બધું આમ જણાય એમ આત્માની ખુલ્લી જ્ઞાનની અવસ્થા એ લોકાલોક જણાય, માટે તેને સર્વગત કહેવામાં આવે. અરે પણ સર્વગત નો અર્થ એવો નથી, સર્વગત એટલે ગયું છે ત્યાં, શબ્દ તો આવો છે સર્વગત, સર્વ પદાર્થમાં ગયું છે, પણ એનો અર્થ એમ નથી. ગતનો અર્થ સર્વનો જ્ઞાન કરે છે. હે જ્ઞાન છે, પ્રોફેસર છે સંસ્કૃતમાં, સમજાણું કઈ. જેને પંચાયતકારે નયા ભાષમાં નાખ્યો છે, એકાંત તાણ તો એક સર્વવ્યાપક છે બધામાં એ અપેક્ષા, પણ અહીંયા તો સર્વગત એટલે જેમ આંખ ખુલી ને આમ બધું જાણે આંખ ખુલ્લું, એમ જ્ઞાનની પર્યાય એટલી વિકસિત થઈ છે કે જે લોકાલોકને જાણે, છતાં લોકાલોક આઈ ન આવે આ જ્ઞાનની પર્યાય લોકાલોકમાં જાય નહીં. હા હા હા, મારે બાપુ આત્મદ્રવ્ય, દ્રવ્ય કોણ ઓલું કીધું, ઈ ગુણ પર્યાયનો આધાર આખો દ્રવ્ય છે ને, અહીં દ્રવ્ય કહીએ, અહીં દ્રવ્ય એટલે સામાન્ય વસ્તુ એકલી અંશ વિના એ દ્રવ્ય અહીં નહીં, સમજાણું કઈ. નહીતર તો સામાન જે ધ્રુવ છે તેને દ્રવ્ય કહીએ અને અવસ્થાને પર્યાય કહીએ, એ અહીં નહીં. અહીંયા તો સામાન્ય દ્રવ્ય એના અનંત ગુણો સામાન ત્રિકાળ અને એની અનંતી વર્તમાન પર્યાય ભેદરૂપ અવસ્થાઓ બધાનો આધાર તેને આત્મદ્રવ્ય કહેવામાં આવે છે. હવે આ ક્રિયાકાંડના કરનારા વ્રત ને તપન ભક્તિ મરી જાય બિચારાની આ ક્લેશ કરી. હા વસ્તુ છે એની ખબર નથી, હા હું કોણ છું કઈ રીતે છું, શ્રીમદે ને કહ્યું, શ્રીમદે સોળ વર્ષે કહ્યું મોક્ષમાળામાં, હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું, સંબંધે વળગણા છે રાખું કે પરરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ જેનું ભયા. સોળમાં વર્ષે કે છે, સંસ્કાર બહુ હતા, ક્ષોભસમ ઘણો હતો, ક્ષોભસમ એ ભક્ત એના જેવો ક્ષોભસમ નતો, ધર્મમાં ધર્મમાં બીજા માં આવો ભલે એ તો નાની મોર છે, એ પછી થયા સોળ વર્ષ પછી, પછી પછી છોડી દીધું કે આ બાર નો પ્રશંસા નો છે ભાગ, સતાવધાની છોડી દીધું. એ તો આત્માનું કાર્ય કરીને ચાલે ગયા, હા હા હા, એક ભવ કરીને મોક્ષ જશે એવી ચીજ છે. કોણ કરે ક્રિયા, રાગ કરવા લાયક છે એ પણ માનતા મિથ્યા છે, અહીં તો રાગનું પરિણમન છે તેને એક નહીં જાણે છે, અને એ અનંત નહીં નો સમુદાય શુદ્ધ જ્ઞાન થી આત્માને જાણે છે, તે દ્રવગુણ પછી ત્રણેય ને એની વાત છે. ભાન થયા પછી પણ રાગ વ્રતનો તપનો ભક્તિનો આવે પણ એ જાણવા લાયક છે, એ છે, એ કરવો પડે નહીં આવી જાય છે. એની વાતો છે ભાઈ, વચ્ચે નબળાઈને કારણે એવો શુભ ભાવ આવે જ્યાં સુધી વિતરાગ ન થાય, છતાં એ બુદ્ધિ આવે, ઉપાધિ બુદ્ધિ ન આવે. હા હા હા, આટલા બધા પડખા કેના ક્યાં જાણવાને, નવરાશ ન મળે, સંસારનો અભ્યાસ આજે નવરાશ ન મળે. હા હા. 20મી આત્મદ્રવ સર્વગત નહી ખોલી આંખેલી રાખેલી આંખની માફક સર્વભરતી ભાષા દેખો બધામાં વ્યાપનારું છે એટલે કે જ્ઞાન બધાને જાણનારું છે એને બધામાં વ્યાપનારું છે એમ કહેવામાં આવે. આંખ આમ જાણે છે તે આંખને વ્યાપી જાય પરમાં ગિરનાર ઉપર જોયેલું ને ઉપરથી ઉતરતા ને આહા ક્યાં સુધી દેખાય છે કીધું આ આંખે દેખાય છે આ તો જડ છે માટી છે તો આંખ તો આજે છે તો માટી ધૂળ છે અંદરમાં જ્ઞાનનું આત્માની પર્યાય છે તે આમ જાણે છે આ તો જડ છે આને જાણનારું જ્ઞાન છે એને એ પોતે કોણ છે એને એના ઇન્દ્રિય જડ છે એને એની ખબર નથી સમજાણું કઈ ખુલ્લી આંખે જેમ બધું વ્યાપક દેખાય છે તેમ સર્વર્તી ભાષા જેવો બધામાં વ્યાપનારું છે એ પોતે પોતાના ગુણમાન પર્યાયમાં વ્યાપનારું છે એને અહીંયા વ્યાપનારું કહેવામાં આવે વિભુ કહેવામાં એક વિભુ નામનો આત્મામાં ગુણ છે ઉડતાળી નહીં શક્તિમાં આવી ગયું છે વિભુ નામનો એક ગુણ છે એ વિભુ એટલે કે પોતાના આનંદ ગુણને અનંતી પર્યાયમાં વ્યાપક છે પર પદાર્થમાં વ્યાપક નથી. ખરેખર તો ભગવાન આત્મા શરીર કર્મને પર પદાર્થને અડતોય નથી કોઈ દી અડ્યો નથી. કેમ કે એ પ્રભુ પોતે તો વર્ણ ગંધ રસ સ્પર્શ વિનાની ચીજ છે અને આ ચીજો તો બધી વર્ણ ગંધ રસ સ્પર્શ વાળી છે એ અરૂપી રૂપીને અડે કેમ? અડે તો બે ભાવ એક થઈ જાય છે એટલે રૂપી ભાવ થઈ જાય છે પોતાનો અડે નહીં. અડ્યા વિના ભિન્ન રહીને ભિન્નનું પૂરણ જ્ઞાન કરે માટે સર્વવર્તી જ્ઞાનને કહેવામાં આવે છે. પણ સર્વવર્તીનો અર્થ એવો નથી કે પોતાના જ્ઞાનની દશા છોડીને પર પદાર્થમાં પેસી જાયને જાણે છે એમ નથી. સમજાણું કઈ? એક કલાકમાં આવી વાતું કેટલી યાદ રાખવી, બધી નવી વાત લાગે. હરિભાઈ ખુલી રાખેલી આંખની માફક સર્વર્તી પાઠ કેવો છે જોયો? સર્વર્તી સર્વગતમ એનું વિસ્ફારિત છે ને ચક્ષુ સર્વર્તી પાઠ છે જો પાઠમાં સંસ્કૃતમાં સર્વર્તી જાણે કે ખુલ્લી આંખ આ બધાને જાણે વ્યાપે છે વર્તે છે એટલે કે ખુલ્લી આંખ જેમ વર્તે છે એમ કહેવામાં આવે છે પણ ખરેખર તો વર્તે છે પોતામાં પણ સર્વને જાણે છે એટલે સર્વર્તી કહેવામાં એમ જ્ઞાનનો પર્યાય પરને જાણે છે એટલે પરમાં વર્તે છે એમ કહેવામાં આવે પણ પરને વ્યાપે છે પરમાં માટે પરને જાણે છે એમ નહીં પોતામાં રહીને પરના જાણે છે પૂર્ણને એનો સ્વભાવ જ પૂર્ણ જાણવાનો છે. ભગવાન જ્ઞાનની પર્યાયમાં ભલે શુદ્ધ જ્ઞાનની પર્યાય છે અહીં સાધક છે ને તો અત્યારે એ શુદ્ધ જ્ઞાનની પર્યાય પણ સર્વને જાણે છે જે વિષય લોકાલોક છે સર્વજ્ઞનો એ જ વિષય આનો છે ફક્ત પરોક્ષ ને પ્રત્યક્ષનો ભેદ છે. વળી પરોક્ષ ને પ્રત્યક્ષ એ જ્ઞાનની પર્યાય સર્વ લોકાલોકને જાણે છે પણ આમ પ્રત્યક્ષ એટલે આમ આ અંદરમાં પૂર્ણ એનું રૂપ છે એવું પ્રત્યક્ષ થયું નથી પણ પૂર્ણ રૂપ છે એવું એને પરોક્ષ જ્ઞાન થયું છે. જેમ આંધળો હાકર ખાય, આંધળો એ હાકર નો સ્વાદ તેને પ્રતક છે, પણ એ હાકર પ્રતક નથી, હાકર દેખાતી નથી એને. સમજાણું કઈ? છતાં સાકર નું જ્ઞાન જે સ્વાદ છે એ પ્રતક છે, એમ લોકાલોક નું જ્ઞાન છે એ બરાબર છે, પણ એ લોકાલોક માં પેસતું નથી. હાકર નો સ્વાદ એને આવ્યો, એ સ્વાદ એ હાકર નો નથી. કેમ કે હાકર છે એ તો જળ છે, રૂપી છે, મૂર્ત છે, એનો હવાદાય નથી. પણ એ સ્વાદ ઉપર લક્ષ જતા એને ઠીક છે એવો રાગ આવે છે, એ રાગ નો હવાજ લે છે. હાકર તો જળ છે, આ તો અરૂપી ચૈતન્ય ભગવાન બિન છે. સમજાણું કઈ? એમ ઈસ્ત્રીના શરીરનો ભોગ લેતા ઈસ્ત્રીના શરીરનો ભોગ લેતો નથી જીવ, ફક્ત ત્યાં લક્ષ જતા ઠીક પડે છે મને એવો રાગ કરે છે, રાગ ને અનુભવે છે. સમજાણું કઈ? આવી વાતો છે. એક એક ન્યાયમાં સચ હોવું જોઈએ ને, કોઈ ન્યાયમાં અસત એક પણ આવે તો એ સચ નહીં રહે. ધ્રુવનો માર્ગ તો સચ છે. તો કે છે કે સર્વગતમાં જે સર્વવર્તી કયો એનો અર્થ એટલો કે બધાને જાણે છે, પણ બધામાં વર્તે છે એવો અર્થ એનો લેવો નહીં. મેં આજ હાકર ખાધીને ગળી લાગી એમ બોલ્યા, પણ એ વાત એમ નથી. ફક્ત ગળીનું અહીં જ્ઞાન કર્યું છે, એથી ગળી મને લાગી એમ એને કર્યું છે. ગળી છે એ તો જડ દશા છે, અજીવની છે. આ ભગવાન તો અરૂપી જીવ છે, એ અરૂપી જીવને અડતું હાકરને અડતોય નથી. એ બધી વાતો છે બધી. આ જીવ હાકરને અડતી નથી. કેમ કે જીવના રજકણું ને સાકરના રજકણું ભિન્ન છે, તો એક પદાર્થમાં બીજા પદાર્થનો અભાવ છે, તો અભાવ છે તો એને અડે તો ભાવ થઈ જાય છે. ભગવાનના કાયદા જુદા બહુ બાપા. એને અડતું નથી, એને જ્ઞાન થાય છે. એ તો કહ્યું મા પુમા ઘણી વાત. જીણું તો બહુ છું બાપા. આ પગ પગ જે ભીત ને અહીંયા હલાય છે ને પગ, એ ભીત ને પગડતો નથી. આ ભીત એટલા જીન જમીન ને પગડતો નથી બાપુ. એ વાતો કોઈ ચમત્કારી જળની. હા હા, જળની પર્યાય પરદ્રવ્ય ને અડતી નથી, અને હાલે છે એ ગતિ પોતાની પર્યાય થી ત્યાં આધારે હાલે છે, જમીન ને આધારે હાલતો નથી પગ. અરે અરે, આવી વાત હોય. પાગલ તો પાગલ જ કે ને, એને ખબર કહી દીધી કે શું છે આ તે. કેમ કે પગના રજકણો જે છે, એક એક પાંચ છેલ્લો ટુકડો કટકો, એમાં એક અધિકરણ આધાર નામનો એમાં ગુણ છે પરમાણુમાં. પરમાણુના આધાર નામના ગુણે પરમાણુ ત્યાં રહેલો છે. અહીંયા જમીનને આધારે પરમાણુ રહ્યો છે કે આને આધારે આમ રહ્યો છે એમ નથી. ગાંડા ગણે ઊંચે ભગવાનનો માર્ગ એવો જ બાપા. હા હા હા, જયારે એમ કેવું કે અનંત દ્રવ્ય છે, ભગવાને તો અનંત દ્રવ્ય જોયા છે, અનંત આત્માનું રચકણું. જયારે અનંત દ્રવ્ય છે એ એક દ્રવ્ય બીજાને આધારે રહે તો તું સ્વતંત્ર દ્રવ્ય હતું નથી. દરેક દ્રવ્ય પોતાને આધારે પોતાને કારણે ત્યાં રહ્યું છે. જેમ પરને જાણતા સર્મા વર્તું નથી, એમ અહીં જોડે આમ રહ્યું છે છતાં આને આ અડતો નથી. અરે અરે આવી વાત છે. અનંત દ્રવ્યને જયારે યુદ્ધ કરવા છે, સાબિત કરવા છે, તો છે કઈ રીતે છે? પરને આધારે રહે તો પોતાનું દ્રવ્ય પોતાના આધારે છે એ વાત રહેતી નથી. પરને આધારે રહ્યો એટલે તો પરને બે એક થઈ ગયા. હા હા હા. કોઈ છોકરાને કઈ કરી શકતો નથી. કોણ? સુમનભાઈ ને કઈ કર્યું છે એમને? હે, ભણાવ્યા 35,000 રૂપિયા મફતના પાપના પેદા કરી નાખ્યા ત્યાં વકીલાતમાં સુમનભાઈ. એ તો એ પોતે નથી કેતા. કોણ પેદા કરે ને કોણ પૈસા ખર્ચે? આવી વાતો ભારે બાપા. રાગ કર્યો અને દીધા ત્યારે રાગ કર્યો કે મેં આ સુમનભાઈ ને લંડનમાં વિલાયતમાં ભણાવ્યા, એ રાગ કર્યો. એકબીજા હતા ને એને કીધું તેને, દેવચંદભાઈ કહેતા ભાઈ વકીલ હતા બેરિસ્ટર જેતપુર ને, હા જેતપુર ના દેવચંદ બેરિસ્ટર હતા, ખબર છે ને બધું સાંભળ્યું છું. એને એને કીધેલું સમજી ને આને ભણાવો આગળ વધારે. તો આ સુમનભાઈ કે ના હવે બસ એટલું, કેમ કે આગળ ભણવાની યુગ તો નથી. એટલું ભાઈ દેવચંદ ભાઈ હતા બેરિસ્ટર હતા જેતપુર, આ જેતપુર નહી જુનાગઢ પાસે, એટલે ઘણા વર્ષની વાત છે. પણ એટલી જ ભણવાની યોગ્યતા એટલે આગળ ગયા નહીં. એ કઈ પરને લઈને ભણ્યા છે એને નહીં, એ તો પોતાની જ્ઞાનની તે જાતની યોગ્યતાને કારણે તે જાતનું જ્ઞાન થયું છે. તે પરલક્ષી છે, એ કઈ આત્માનું જ્ઞાન નથી, એ કુજ્ઞાન છે. ધૂળમાં એ કામ આવતા નથી પૈસા નથી તમારો. ઓલો આપણે નહીં ગોંડલ નો બેરિસ્ટર કોઠારી ત્યાં રાજકોટમાં મકાન છે. કોનો? મોરારજી દીકરો બેરિસ્ટર થયેલો, કોઈ ઘરાક જ આવે નહીં. ઘરાક જ હશે જોયા છે ને બેરિસ્ટર છે ને હશે ના? બેરિસ્ટર નહોતા અસીલ એટલા બધા આવે સાહેબ અમારે ત્યાં આટલા. છેવટે સુધી આવ્યો તો એક પારસી કે અહીંયા બે દિન નું કામ છે, 500 રૂપિયા આપશો કહેવાય નહીં. બધી ખબર છે ને. પૂરો હતો બેરિસ્ટર, નામ કેમ ભૂલી ગયા ના ભગવાન દાસ ને ગિરજા હશે ને એ બીજો હતો દેવચંદ તો બેરિસ્ટર છે. હે ના ના એ કઈ ના એ આપણે ગોંડલ નતો બેરિસ્ટર થયેલ ત્યાં મોહનભાઈ મોલનાર કબજા મકાન રહેતો બને છે. બસ વકીલાત હાલે જ નહીં, ભણ્યો તો વકીલાત હાલે ના ભણ્યો નતો ને વકીલાત. 5 કલાક જાય ત્યાં કોર્ટ બહે લેતા પાછળથી. એમાં ધૂળમાં કઈ નથી, તો ફૂનની વાતો છે બધી બાપા. આ મહેનત કરી નથી, રાગ કર્યો છે ને હું. એ બધી રાગ કર્યો બાપા. અહીં તો કે છે કે રાગ કર્યો થયો એને પણ રાગ જાણ્યો કોને કે જ્ઞાને? હવે એ જ્ઞાન ક્યું સંગ જ્ઞાન હોય તો એ જ્ઞાન રાગ ને જાણે, એ જ્ઞાન જ્ઞાન ને જાણે, ને એ જ્ઞાનમાં અનંત નયું આવી ભેગી તે શુદ્ધ જ્ઞાન દ્વારા આત્માને જણાય ત્યારે તેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. વિશેષ કહેશે.